એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એમ કે બહુ જ રસપ્રદ પુસ્તકની વાતો કરવાના છીએ જે આપણને એક એવી દુનિયામાં લઈ જાય છે જે હવે લગભગ ખોવાઈ ગઈ છે. પુસ્તક છે હેનરીચ હેરરનું તિબેટમાં 7 વર્ષ. આ કોઈ ખાલી સાહસની વાત નથી, પણ એમાં ઇતિહાસ છે, પરિવર્તન છે, ઘણું બધું છે.
નમસ્કાર. અને તમે સાચું કહ્યું, આ પુસ્તક આજે પણ એટલું જ મહત્વનું છે, કારણ કે એ આપણને ચીનના આક્રમણ પહેલાંનો જે સ્વતંત્ર તિબેટ હતું ને એની એક ઝલક આપે છે. એક એવી સંસ્કૃતિ જે મોટા ભાગે તો હવે બચી નથી.
બરાબર. એટલે એ સમયને એ લોકોને સમજવા માટે આ એક બારી જેવું છે.
હા, ચોક્કસ. અને બીજું, એ માનવીય મનોબળ, પેલી ટકી રહેવાની ક્ષમતા અને બદલાવ સાથે અનુકૂલન સાધવાની વાત પણ કરે છે. કેવી રીતે માણસ અઘરામાં અઘરા સંજોગોમાં પણ જીવી શકે છે અને માત્ર જીવી જ નહીં પણ બદલાઈ પણ શકે છે.
તો ચલો શરૂ કરીએ એના લેખકથી. હેનરીચ હેરર કોણ હતા આ ભાઈ, અને એવી તે કઈ ખાસ વાત હતી એમનામાં કે આ અનુભવ એમને જ થયો અને એમણે આ પુસ્તક લખ્યું?
હેનરીચ હેરર, એમનો જન્મ 1912માં ઓસ્ટ્રિયામાં અને અવસાન 2006માં. પણ એ માત્ર લેખક નહોતા, એ તો પર્વતારોહક હતા, બહુ કુશળ. ઓલિમ્પિકમાં સ્કીઈંગ પણ કરેલું, ભૂગોળશાસ્ત્રી પણ હતા. એમની ઓળખ બહુ બધી હતી.
ઓહ, એટલે તિબેટ ગયા એ પહેલા પણ જાણીતા હતા?
હા, બહુ જ. 1938માં, ખબર છે, સ્વિસ આલ્પ્સમાં આઈગર પર્વત છે, એની ઉત્તર દિવાલ બહુ ખતરનાક ગણાય, એ સર કરનારી પહેલી ટીમમાં આ ભાઈ હતા. એટલે સાહસ અને પડકાર તો એમના લોહીમાં હતા એમ કહી શકાય.
એટલે પર્વતો, મુશ્કેલીઓ, એ બધું એમના માટે કંઈ નવું નહોતું. આ અનુભવ તિબેટની યાત્રામાં કામ આવ્યો હશે.
અરે ખૂબ જ. એમની પર્વતારોહક તરીકેની શારીરિક તાકાત, પેલી સહનશક્તિ, પછી નવી જગ્યાઓ જોવાની વૃત્તિ, આ બધું જ એમને પેલા યુદ્ધ કેદી કેમ્પમાંથી ભાગવામાં અને પછી હિમાલયના એ ભયંકર ઘાટ પાર કરવામાં કામ લાગ્યું. અને ભૂગોળ જાણતા હતા એટલે નકશા સમજવામાં, રસ્તો શોધવામાં પણ ફાયદો થયો.
પણ જે રીતે એ તિબેટ પહોંચ્યા એ વાત જ અનોખી છે, ખરું ને?
બિલકુલ. એ કોઈ મોટી ટીમના ભાગરૂપે બધી તૈયારી સાથે નહોતા ગયા, એ તો ભાગીને આવેલા, વગર આમંત્રણે, લગભગ અકસ્માતે જ ત્યાં પહોંચી ગયેલા. અને તિબેટ તો ત્યારે, ખબર છે, નિષિદ્ધ ભૂમિ કહેવાતું, બહારના લોકો માટે લગભગ બંધ જ હતું.
એટલે પરિસ્થિતિ એવી ઊભી થઈ કે એમને,
હા, એમને ત્યાંની ભાષા શીખવી પડી, ત્યાંના લોકો જેમ રહેતા હતા એમ રહેવું પડ્યું, રિવાજો અપનાવવા પડ્યા, અને ઘણીવાર તો સાવ અજાણ્યા લોકોની દયા પર જીવવું પડ્યું. આ કોઈ ટુરિસ્ટનો અનુભવ નહોતો, આ તો પૂરેપૂરું એમ કે એ સંસ્કૃતિમાં ડૂબી જવાનો અનુભવ હતો, પૂરા 7 વર્ષ.
અને આ જ અનુભવે એમને ક્યાં લઈ ગયો?
આ જ અનુભવ એમને છેક તિબેટના સમાજ અને રાજકારણના કેન્દ્ર સુધી લઈ ગયો. એ ત્યાંના યુવાન 14માં દલાઈ લામાના શિક્ષક બન્યા, એમના મિત્ર બન્યા, વિશ્વાસુ બન્યા. પોટાલા પેલેસ, જે તિબેટનું શક્તિ કેન્દ્ર હતું, એના અંદરના વર્તુળો સુધી પહોંચ્યા. એ સમયે કોઈ પશ્ચિમી માણસ માટે આ વાત વિચારવી પણ મુશ્કેલ હતી.
એક હતાશ કેદીથી દલાઈ લામાના વિશ્વાસુ સુધી, અદ્ભુત સફર.
હા, અને એટલે જ એમને એક એવો દ્રષ્ટિકોણ મળ્યો જે બીજા કોઈ પાસે નહોતો.
બરાબર. તો હવે આવીએ પુસ્તક પર. એનો મુખ્ય સૂર શું છે? શું કહેવા માંગે છે આ પુસ્તક?
મૂળભૂત રીતે આ પુસ્તક એક એવી દુનિયાનું ચિત્ર દોરે છે જે હવે જેવી હતી એવી રહી નથી. એટલે કે ચીનના કબજા પહેલાંનો પરંપરાગત સ્વતંત્ર તિબેટ, અને એની પૃષ્ઠભૂમિમાં આ એક પશ્ચિમી માણસના પોતાના આંતરિક બદલાવની વાત છે. લેખક પહેલાં તો બહારના માણસ છે, પણ ધીમે ધીમે એ સમાજનો હિસ્સો બની જાય છે. જાણે પુસ્તક એ સવાલનો જવાબ આપે છે કે ચીન આવ્યું એ પહેલા તિબેટ ખરેખર કેવું હતું.
એટલે ખાલી પ્રવાસની ડાયરી નથી આ, એનાથી ઘણું વધારે છે.
હા, ચોક્કસ. આમાં સાહસ છે, યાત્રા છે, પણ સાથે સાથે આ એક એમ કહી શકાય કે નૃવંશાસ્ત્રીય અને ઐતિહાસિક દસ્તાવેજ પણ છે. હેરરિયાએ બહુ પ્રેમથી અને ઊંડાણથી તિબેટની એ અનોખી સંસ્કૃતિ, એના આધ્યાત્મિક વિચારો અને છેવટે એના રાજકીય અંતનું ચિત્રણ કર્યું છે.
અને એમના પોતાના બદલાવની વાત પણ છે.
તિમે તિબેટના લોકો અને એમની સાદગીભરી જિંદગી માટે ઊંડો પ્રેમ અને સમજ કેળવતો જાય છે. એનું પોતાનું રૂપાંતરણ પણ આ પુસ્તકનો એક મહત્વનો ભાગ છે.
આખી યાત્રા ભૌગોલિક રીતે પણ અને સાંસ્કૃતિક રીતે પણ બહુ મોટી લાગે છે.
હા, ભૌગોલિક રીતે જોઈએ તો શરૂઆત થાય છે ભારતના એક યુદ્ધ કેદી કેમ્પથી. ત્યાંથી ભાગીને એશિયાના ઊંડાણમાં દુનિયાની છત કહેવાતા તિબેટના પેલા સૂકા ઊંચા પહાડો પર લગભગ 21 મહિના 1500 માઇલ ચાલીને લ્હાસા પહોંચે છે.
બાપરે, 21 મહિના પગપાળા!
હા, અને સાંસ્કૃતિક રીતે શરૂઆતમાં તો ખાલી જીવતા રહેવાનો સંઘર્ષ છે, અને પછી ધીમે ધીમે એ એક અત્યંત જૂની પણ આધ્યાત્મિક રીતે બહુ સમૃદ્ધ અને જટિલ સંસ્કૃતિમાં ભળી જવાની યાત્રા બને છે.
પુસ્તકમાં તિબેટીયન સમાજના કયા પાસાઓ પર વધુ ધ્યાન છે?
ઘણા બધા પાસાઓ છે, જેમ કે તિબેટનો એ જટિલ સામાજિક માળખું જ્યાં ધર્મ અને રાજકારણ એકબીજામાં ભળેલા હતા, પછી બૌદ્ધ ધર્મનો લોકોના રોજિંદા જીવન પર કેટલો ઊંડો પ્રભાવ હતો એની વાત છે, લ્હાસા શહેર કેવું હતું, એના બજારો, મઠો, તહેવારો જેમ કે લોસર, એમનું નવું વર્ષ, અને પેલો ભવ્ય પોટાલા પેલેસ,
લોકોના રીત રિવાજ, ખાવા પીવાનું, એ બધું.
હા, એ બધું જ, એમના કપડાં, એમની માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ સુદ્ધા. અને સૌથી કેન્દ્રમાં છે પેલી વાત, કિશોર દલાઈ લામા સાથે એમની મિત્રતા, અને અંતે પેલી દુઃખદ ઘટના, 1950માં ચીનનું આક્રમણ અને સ્વતંત્ર તિબેટનો અંત, એનું પણ વર્ણન છે.
ચાલો તો હવે આખી યાત્રાને થોડા વધુ વિગતવાર જોઈએ, તબક્કાવાર. પહેલો તબક્કો, કેદ અને ભાગી છૂટવાની ઈચ્છા. એ સમયગાળો 1939થી 1944નો.
આની શરૂઆત થાય છે બીજા વિશ્વયુદ્ધ વખતે. હેરર ત્યારે હિમાલયમાં હતા, નાંગા પર્વત પર, એક જર્મન પર્વતારોહણ ટીમ સાથે. પણ કારણ કે તેઓ ઓસ્ટ્રિયન હતા અને ઓસ્ટ્રિયા ત્યારે જર્મની સાથે હતું, એટલે બ્રિટિશ ભારતમાં એમની ધરપકડ થઈ. એમને દેહરાદૂન પાસે એક યુદ્ધ કેદી કેમ્પમાં રાખવામાં આવ્યા.
ત્યાં એમની હાલત કેવી હતી?
પુસ્તકમાં એનું વર્ણન છે, કેદની હતાશા, સમય ન જવો, અને એક આઝાદ પર્વતારોહક માટે આ બધું કેટલું અઘરું હતું. એમને માટે આ બંધન અસહ્ય હતું, એટલે જ એમના મનમાં ભાગી છૂટવાનો વિચાર આવ્યો.
અને એ વિચાર પછી જુસ્સો બની ગયો.
હા, બરાબર. કેમ્પની બહાર દેખાતા હિમાલયના પહાડો એમને જાણે બોલાવતા હતા. એમણે વર્ષો સુધી ચૂપચાપ નકશા જોયા, હિન્દુસ્તાની, જાપાની જેવી ભાષાઓ શીખવાનો પ્રયત્ન કર્યો, પ્લાન બનાવ્યા, ઘણીવાર નિષ્ફળ પણ ગયા. પણ છેવટે એપ્રિલ 1944માં એમના એક સાથી કેદી પીટર ઓફ સ્નાઇટર સાથે એ ભાગવામાં સફળ થયા. એમની હિંમત અને દ્રઢતા દેખાઈ આવે છે.
અને પછી શરૂ થયો બીજો તબક્કો, પેલી મહાન મુસાફરી, હિમાલય પાર કરીને તિબેટમાં પ્રવેશ, 1944 થી 1946. આ ભાગ તો ખરેખર રોમાંચક હશે.
હા, આ યાત્રા ખરેખર અકલ્પનીય હતી. ભાગ્યા પછી હેરર અને ઓફ સ્નાઇટરે યુરોપ પાછા જવાને બદલે ઉત્તરમાં તિબેટ તરફ જવાનું નક્કી કર્યું. એમને એમ કે તિબેટ દુનિયાથી અલગ છે, તો કદાચ ત્યાં સુરક્ષિત રહેશે. અહીંથી એમની 21 મહિના લાંબી, લગભગ 1500 માઇલની પગપાળા મુસાફરી શરૂ થઈ.
અને એ પણ હિમાલયના પેલા ભયંકર વિસ્તારોમાં. કેવી કેવી મુશ્કેલીઓ આવી હશે?
અરે, પારાવાર મુશ્કેલીઓ. વિચારો, શિયાળામાં 17,000 ફૂટથી પણ ઊંચા બરફના ઘાટ પાર કરવાના, કપડાં પૂરતા ગરમ નહીં, સામાન પણ નહીં, ભૂખમરો એટલો કે ક્યારેક શિકાર કરવો પડે અથવા સાથેના પ્રાણીને મારીને ખાવું પડે, હિમડંક એટલે કે ફ્રોસ્ટ બાઇટ, થાક, બીમારી, આ બધું રોજનું.
અને પકડાઈ જવાનો ડર પણ હશે.
હા, સતત. તિબેટના સરહદી અધિકારીઓ પકડીને પાછા ભારત ન મોકલી દે એ બીક તો ખરી જ. એટલે ઘણીવાર એ લોકો ભારતીય યાત્રાળુ કે વેપારી હોય એવો દેખાવ કરતા, ઘણીવાર તો પેલી વિચરતી જાતિના લોકો દયા ખાઈને ખાવાનું કે રહેવાનું આપે એના પર જ જીવવાનું.
કેવો વિસ્તાર હશે?
અરે, તિબેટના એ ઊંચા પઠાર ચાંગથાંગનું વર્ણન કર્યું છે, સૂકો, ભવ્ય પણ એકદમ કઠોર પ્રદેશ. આ આખી યાત્રા એમની અને ઓફ સ્નાઇટરની શારીરિક અને માનસિક તાકાતની કસોટી હતી. એકબીજાનો સાથ હતો એટલે જ ટકી શક્યા. એમનું એક જ ધ્યેય હતું, લ્હાસા પહોંચવું.
અને અંતે એ પહોંચ્યા. ત્રીજો તબક્કો, લ્હાસામાં આગમન અને ત્યાં ગોઠવાવું. 1946-47 બે વર્ષની રજડપાટ પછી લ્હાસા કેવું લાગ્યું?
જાન્યુઆરી 1946, બે વર્ષ ભટક્યા પછી ફાટેલા કપડાં, ભૂખ્યા, સાવ ખરાબ હાલતમાં એ લોકો લ્હાસા પહોંચ્યા. શરૂઆતમાં તો લોકો એમને શંકા અને કુતૂહલથી જ જુએ ને, પણ તિબેટીયન સરકાર નિર્ણયો બહુ ધીમે લેતી હતી અને કદાચ એમની દયાજનક હાલત જોઈને એમને તરત કાઢીને મૂક્યા. કામચલાઉ રહેવાની રજા મળી.
એટલે અહીંથી પુસ્તકનો રંગ બદલાયો છે, સાહસમાંથી સંસ્કૃતિ તરફ.
હા, બરાબર. હવે જીવતા રહેવાની મથામણમાંથી એ અનોખી સંસ્કૃતિને સમજવાનો અને એમાં ભળવાનો તબક્કો શરૂ થયો. હેરર લ્હાસાને એક જીવંત શહેર તરીકે જુએ છે, પણ જાણે સમય ત્યાં થંભી ગયો હોય એવું. સાધુઓ, અમીર ઉમરાવો, વેપારીઓ, સામાન્ય લોકો, બધાનું જીવન જૂની પરંપરાઓ અને ધર્મની આસપાસ ચાલતું હતું અને શહેર પર પેલા પોટાલા પેલેસનો દબદબો હતો.
પણ ત્યાં એ લોકો ટક્યા કઈ રીતે, ઉપયોગી કેવી રીતે થયા?
આ વિષયો જાણતા હતા એટલે એમણે બહારના દેશોના સમાચાર તિબેટીયનમાં અનુવાદ કરવાનું શરૂ કર્યું, ફોટા પાડ્યા અને લ્હાસાનો એક સરસ નકશો પણ બનાવ્યો.
એટલે ધીમે ધીમે એમની ઓળખ બની.
હા, આ કામોથી એમને સ્વીકૃતિ મળી, રહેવા માટે ઘર મળ્યું, સરકાર તરફથી થોડો પગાર પણ મળવા લાગ્યો. પુસ્તકમાં હેરેરે તિબેટના પેલા અમીર વર્ગ, એમના રીતરિવાજ, એમના શોખ જેમ કે મા જોંગ રમવું, મોટી પિકનિક કરવી અને અંદરખાને ચાલતી રાજકીય રમતોનું પણ વર્ણન કર્યું છે.
અને આ સ્વીકૃતિ જ એમને પુસ્તકના સૌથી યાદગાર ભાગ સુધી લઈ ગઈ. ચોથો તબક્કો, દલાઈ લામાને શિક્ષક. 1948-1950 આ કઈ રીતે શક્ય બન્યું?
આ ખરેખર અસાધારણ કહેવાય. એમની ઓળખાણ વધતી ગઈ, ખાસ કરીને બહારની દુનિયાનું એમને જ્ઞાન હતું. એટલે એક દિવસ એમને પોટાલા પેલેસમાંથી બોલાવવામાં આવ્યા. ત્યાં એમની મુલાકાત થઈ યુવાન 14માં દલાઈ લામા, તેન્ઝિન ગ્યાત્સો સાથે. દલાઈ લામા ત્યારે નાના હતા, કિશોર વયના, અને બહારની દુનિયા, વિજ્ઞાન, ટેકનોલોજી એ બધું જાણવા બહુ જ ઉત્સુક હતા.
અને હેરર પાસે જ્ઞાન હતું.
હા, એટલે દલાઈ લામાના માતાની ભલામણથી હેરરને એમના શિક્ષક બનાવવામાં આવ્યા. એ દલાઈ લામાને અંગ્રેજી શીખવતા, ભૂગોળ, વિજ્ઞાન, ગણિત અને પશ્ચિમી દુનિયા વિશે વાતો કરતા. આ સંબંધ ખાલી શિક્ષક વિદ્યાર્થીનો ન રહ્યો, સમય જતા એ ગાઢ મિત્રતામાં ફેરવાઈ ગયો.
હેરરે દલાઈ લામાને કેવી રીતે જોયા?
બહુ જ માનવીય દૃષ્ટિથી. ખાલી એક દેવરાજા તરીકે નહીં, પણ એક તેજસ્વી, જિજ્ઞાસુ, રમતિયાળ છોકરા તરીકે, જે ક્યારેક પેલી સદીઓ જૂની પરંપરાઓ અને નિયમોના બોજ નીચે એકલો પડી જતો હતો.
એટલે હેરર એમના માટે જાણે બહારની દુનિયાની એક બારી બની ગયા.
બિલકુલ. હેરરે એમને સમજાવ્યું કે ગાડી કેમ ચાલે, વિમાન કેમ ઉડે, ફિલ્મો શું છે, બીજા દેશો કેવા છે. એમણે પેલેસમાં એક નાનું પ્રોજેક્ટર લાવીને ફિલ્મો બતાવવાની વ્યવસ્થા પણ કરી હતી.
અને હેરરને શું મળ્યું આમાંથી?
હેરરને બદલામાં દલાઈ લામા પાસેથી તિબેટીયન બૌદ્ધ ધર્મ, પુનર્જન્મનો સિદ્ધાંત અને એ નાના છોકરા પર જે અકલ્પનીય જવાબદારી હતી એ બધાની ઊંડી સમજ મળી. આ સંબંધ જાણે બે અલગ દુનિયાના સારા તત્વોનું મિલન હતું.
પણ આ શાંતિનો સમય લાંબો ન ચાલ્યો. 5મો તબક્કો આવી ગયો, ચીની આક્રમણ અને વિદાય. 1950-51 આ બહુ દુઃખદ પ્રકરણ હશે.
હા, આ પુસ્તકનો સૌથી કરુણ ભાગ છે. 1949માં ચીનમાં સામ્યવાદી ક્રાંતિ થઈ અને માઓ ઝેડોંગની નવી સરકારે જાહેરાત કરી કે તિબેટ તો ચીનનો જ ભાગ છે અને એને મુક્ત કરાવવો પડશે. લ્હાસા સુધી આ સમાચાર પહોંચ્યા એટલે ચિંતા તો ફેલાઈ.
તિબેટની સરકાર આનો સામનો કરવા તૈયાર હતી?
ના, બિલકુલ નહીં. સદીઓથી દુનિયાથી અલગ રહેવાને કારણે એમને આધુનિક યુદ્ધ કે એક મોટી સેનાનો કોઈ અનુભવ જ નહોતો. શરૂઆતમાં તો એમણે આ વાતને ગંભીરતાથી લીધી જ નહીં. ભવિષ્યવાણીઓ અને ધાર્મિક પૂજાપાઠ પર વધુ ધ્યાન આપ્યું. 1950માં ચીનની સેનાએ તિબેટ પર હુમલો કરી દીધો. તિબેટની નાની, જૂના હથિયારોવાળી સેના કશું ન કરી શકી.
અને હેરેરે આ બધું નજરો નજર જોયું. એક દેશનું પતન.
હા, એ આ દુર્ઘટનાના સાક્ષી હતા. પુસ્તકમાં એમણે લખ્યું છે કે ચીની સેના જેમ જેમ લ્હાસા તરફ આવતી ગઈ એમ શહેરમાં કેવી અંધાધૂંધી અને ડર ફેલાઈ ગયો હતો. ગભરાટમાં 15 વર્ષના દલાઈ લામાને ઉંમર પહેલાં જ બધી રાજકીય સત્તા સોંપી દેવામાં આવી.
અને પછી દલાઈ લામાને પણ ભાગવું પડ્યું.
હા, પરિસ્થિતિ બગડતા દલાઈ લામાને લાસા છોડીને દક્ષિણમાં ભારતની સરહદ પાસે ચુંબી ખીણમાં જતું રહેવું પડ્યું. હેરેર પણ એમની સાથે થોડો સમય ગયા.
અને અંતે હેરેરે પણ તિબેટ છોડ્યું.
હા, એમને સમજાયું કે પોતે યુરોપિયન છે એટલે ચીનીઓ એમની હાજરીનો ખોટો પ્રચાર કરી શકે છે, અને જે દેશે જે સંસ્કૃતિએ એમને આટલું બધું આપ્યું એ એમની નજર સામે જ ખતમ થઈ રહી હતી. એટલે ભારે હૈયે એમને દલાઈ લામા પાસેથી વિદાય લીધી અને માર્ચ 1951માં ભારત થઈને યુરોપ પાછા ફર્યા. પણ પોતાની સાથે એ 7 વર્ષની યાદો અને એક ખોવાયેલી દુનિયાની કહાણી લઈ ગયા.
ખરેખર હૃદયને સ્પર્શી જાય એવી વાત છે. ચાલો હવે આ પુસ્તકમાંથી જે મુખ્ય બોધપાઠ મળે છે, જે સંદેશા મળે છે, એના પર વાત કરીએ. આપણા માટે આમાંથી શું શીખવા જેવું છે?
પહેલો અને સૌથી મોટો સંદેશો તો વ્યક્તિગત પરિવર્તન અને નમ્રતાનો છે. હેરળની આ આખી સફર બતાવે છે કે કેવી રીતે મુશ્કેલીઓ અને એક સાવ જુદી સંસ્કૃતિનો અનુભવ માણસના અહંકારને ઓગાળી શકે છે. એક સફળતા પાછળ ભાગતા યુવાનમાંથી એ વધુ સંવેદનશીલ, નમ્ર અને બીજા માટે લાગણી ધરાવનાર વ્યક્તિ બન્યા. એટલે કે જીવનના પડકારો આપણને વધુ સારા બનાવી શકે છે જો આપણે શીખવા તૈયાર હોઈએ.
બીજો મુદ્દો જે આજે પણ એટલો જ સાચો છે એ છે કે કોઈ સંસ્કૃતિનું દસ્તાવેજીકરણ કેટલું જરૂરી છે અને આવી સંસ્કૃતિઓ કેટલી નાજુક હોય છે. હેરેરે તો અજાણતા જ ચીન આવ્યા પહેલાંના તિબેટનું ચિત્ર સાચવી લીધું. આ આપણને યાદ દેવડાવે છે કે આપણી આસપાસની પરંપરા, ભાષાઓ, જીવન જીવવાની રીતો કેટલી કિંમતી છે. પછી એ ગુજરાતની કોઈ લોકકળા હોય કે ભારતની કોઈ ઓછી બોલાતી ભાષા હોય, એને સાચવવી જરૂરી છે.
ત્રીજો મુદ્દો છે જુદી જુદી સંસ્કૃતિઓ વચ્ચેનો સંવાદ અને મિત્રતા. જુઓ, હેરર પશ્ચિમી હતા અને દલાઈ લામા તિબેટના ધર્મગુરુ. એમની મિત્રતા બતાવે છે કે બે સાવ અલગ દુનિયાના લોકો પણ એકબીજા પાસેથી શીખી શકે છે, એકબીજાને માન આપી શકે છે. આપણો ભારત દેશ તો વિવિધતાથી ભરેલો છે એટલે આપણા માટે આ સમજણ બહુ મહત્વની છે.
ચોથો વિચાર પેલી સ્વતંત્રતા અને અંદરની શાંતિ વિશે છે. હેરેરે જોયું કે ભલે તિબેટના લોકો પાસે ભૌતિક વસ્તુઓ ઓછી હતી પણ એમનામાં એક પ્રકારની શાંતિ અને સંતોષ હતો. આ આપણને વિચારવા મજબૂર કરે છે કે શું સફળતા એટલે ખાલી પૈસા અને વસ્તુઓ, કે પછી સાચી આઝાદી અને શાંતિ મનની અંદર હોય છે.
અને પાંચમો મુદ્દો જે આખી વાર્તામાં દેખાય છે એ છે માણસની સહન શક્તિ અને પેલી અનુકૂલન સાધવાની ક્ષમતા. હેરર અને ઓફ સ્નાઇટર જે રીતે ભાગ્યા અને તિબેટ પહોંચ્યા એ જ બતાવે છે કે માણસ કેટલું સહન કરી શકે છે. અને પછી એક સાવ અજાણ્યા સમાજમાં ભળી જવું એ પણ અદ્ભુત છે. આ વાત આપણને આપણા જીવનના પડકારો સામે હિંમતથી લડવાની અને બદલાવ સ્વીકારવાની પ્રેરણા આપે છે.
આ પુસ્તકમાં ઘણા એવા વિચારો છે જે ખરેખર યાદ રહી જાય. એમાંથી થોડા મુખ્ય વિચારો કે ભાવો યાદ કરીએ તો,
એક તો એમના પોતાના બદલાવ વિશેનો ભાવ બહુ સુંદર છે. એનો સાર એવો છે કે તિબેટમાં મને સમજાયું કે જિંદગી જીતવાની લડાઈ નથી પણ અનુભવવાની સંવાદિતા છે. એટલે કે એમનો આખો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો હરીફાઈમાંથી સ્વીકાર અને અનુભૂતિ તરફ.
દલાઈ લામા સાથેના સંબંધ વિશે પણ કંઈક કહ્યું છે.
હા, એ ભાવ કંઈક આવો છે. દલાઈ લામાની હાજરીમાં મને જે શાંતિ મળતી હતી તે જાણે આ દુનિયાની નહોતી. એમને બહારની દુનિયાનું જ્ઞાન આપીને મેં જાણે તિબેટનું ઋણ ચૂકવવાનો પ્રયાસ કર્યો. આમાં દલાઈ લામા માટેનો આદર અને હેરરનો કૃતજ્ઞતાનો ભાવ દેખાય છે.
અને તિબેટીયન લોકોની સહનશક્તિ વિશેનો વિચાર પણ બહુ પ્રેરક છે.
હા, એ લગભગ આ રીતે છે. જ્યારે પણ હું નિરાશ થાઉં છું ત્યારે મનમાં અવાજ આવે છે, પેલા તિબેટીઓને યાદ કર. એમની શ્રદ્ધા અને કરુણા જોઈને મને મારી પોતાની નાની તકલીફો પર શરમ આવે છે. આ બતાવે છે કે તિબેટીયન જીવન જીવવાની રીતનો એમના પર કેટલો ઊંડો પ્રભાવ રહ્યો.
લાસા પહોંચ્યા એક ક્ષણ વિશે પણ એક સરસ વાત છે.
હા, જે દિવસે અમે પોટાલાની સોનેરી છત જોઈ ત્યારે જીતનો નહીં પણ નમ્રતાનો ભાવ મનમાં આવ્યો. અમે કોઈ પહાડ ન તો જીત્યો પણ એક છુપી દુનિયામાં દાખલ થયા હતા. એટલે કે સિદ્ધિના ગર્વ કરતા આદર અને અહોભાવનો ભાવ વધુ હતો.
અને એક વાક્ય જે આખી સફરનું નિચોડ આપી દે.
હું તિબેટ સાહસ કરવા આવ્યો હતો. પણ મને બદલામાં જ્ઞાન મળ્યું. બસ આ એક વાક્યમાં જ એમનું આખું પરિવર્તન આવી જાય છે. જે શોધવા નીકળ્યા હતા એના કરતાં કંઈક ઘણું મોટું અને ઊંડું એમને મળ્યું.
તો આ બધા અનુભવો અને વિચારો આપણે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ?
પહેલું તો પેલી સ્થિતિસ્થાપકતા, એટલે કે ટકી રહેવાની અને પાછા ઊભા થવાની ક્ષમતા કેળવવી. હેરળની જેમ મુશ્કેલી આવે ત્યારે હારી જવાને બદલે એને એક પડકાર તરીકે જોવી, એમાંથી કંઈક શીખવાની કોશિશ કરવી. બદલાવ આવે તો એને સ્વીકારવો.
બીજું, પેલી સાંસ્કૃતિક નમ્રતા. જ્યારે કોઈ જુદા વિચારવાળા કે જુદી રહેણીકરણીવાળા માણસને મળીએ ત્યારે તરત જ ટીકા કરવાને બદલે જિજ્ઞાસા રાખવી, સમજવાનો પ્રયત્ન કરવો. આનાથી આપણા સંબંધો સારા થાય અને આપણી સમજણ વધે.
ત્રીજું, ખાલી પોતાની સફળતા પાછળ દોડવા કરતાં કોઈ મોટો હેતુ શોધવો. જેમ હેરળને દલાઈ લામાને મદદ કરવામાં કે તિબેટ માટે કંઈક કરવામાં સંતોષ મળ્યો, એમ આપણે પણ આપણા કામથી કે સમાજ સેવાથી કંઈક સારું યોગદાન આપી શકીએ છીએ. એનાથી એક અલગ જ પ્રકારની ખુશી મળે છે.
ચોથું, સાદગી અને મનની શાંતિનું મહત્વ સમજવું. આજકાલ બધી વસ્તુઓ પાછળ આપણે એટલા ભાગીએ છીએ કે આ પુસ્તક યાદ કરાવે છે કે સાચો સંતોષ વસ્તુઓમાં નથી, પણ અનુભવોમાં, સંબંધોમાં અને મનની શાંતિમાં છે. થોડું ધ્યાન, થોડી સ્વસ્થતા એ જરૂરી છે.
અને પાંચમું, સાક્ષી બનવાનું મહત્વ. હેરે એક ખોવાઈ રહેલી દુનિયાની વાત બધા સુધી પહોંચાડી. આપણે પણ આપણી આસપાસ શું બની રહ્યું છે એના વિશે જાગૃત રહી શકીએ, ઇતિહાસને ભૂલાતો અટકાવી શકીએ, જે લોકોનો અવાજ સંભળાતો નથી એમના માટે બોલી શકીએ. એક માહિતગાર નાગરિક બનવું એ પણ જરૂરી છે.
તો અંતે આ પુસ્તક અને આપણી આ વાતચીતમાંથી તમારા માટે સૌથી મહત્વની શીખ કઈ રહી?
મારા માટે બે વાત મુખ્ય છે. પહેલી, કે જો કોઈ સંસ્કૃતિને સાચી રીતે સમજવી હોય તો એમાં ઊંડા ઉતરવું પડે. ખાલી ઉપર ઉપરથી જોવાથી ન ચાલે, એ લોકો સાથે રહેવું પડે, એમની જેમ જીવવું પડે. અને બીજું, આ પુસ્તક વારંવાર યાદ દેવડાવે છે કે આવી જૂની પરંપરાગત સંસ્કૃતિઓ કેટલી નાજુક હોય છે, રાજકીય દબાણ કે બદલાતા સમયમાં એ કેટલી જલ્દી ખતમ થઈ રહે છે.
અને મારા માટે સૌથી મોટી વાત એ છે કે જીવનમાં મોટા ભાગે સૌથી મોટા બદલાવ લાવનારી સફર અણધારી જ હોય છે. હેરર સાહસ કરવા ગયા હતા, પણ એમને જાતનું જ્ઞાન મળ્યું. એમની બહારની મુસાફરી જેટલી રોમાંચક હતી એનાથી પણ વધુ અસરકારક એમની અંદરની યાત્રા હતી, અહંકારથી નમ્રતા સુધી, અજ્ઞાનથી સમજણ સુધી. આ પુસ્તક ખાલી ઇતિહાસ નથી, એ મિત્રતા, હિંમત અને માણસાઈની ઉજવણી છે. અને હા, ખોવાઈ ગયેલા તિબેટ માટે એક શ્રદ્ધાંજલિ પણ છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.